वस्तु कहीं ढूंढे कहीं किस विद आवे हाथ। वस्तु कहीं ढूंढे कहीं किस विद आवे हाथ। कहे कबीर कहे कबीर तब पाइए। कहे कबीर तब पाइए भेदी लीजे हाथ। भेदी लीजे हाथ आ साखी छे एना रीते गाई शकाय। वस्तु कहीं ढूंढे कहीं किस बिद आवे हाथ। वस्तु कहीं ढूंढे कहीं किस बिद आवे हाथ। कहे कबीर तब पाए भेदी लीजे साथ। भेदी लीजे साथ कबीर साहेब आ साखीमां बहुज स्पष्ट रीते आपणने एक संदेशो आपे छे के आपणाथी घणीवार विस्मृति थई जाय। व्यवहारमां पण सामान्य जीवनमां पण आपणे कोई वस्तु मूकीए पछी ते वस्तु थोड़ा समय पछी आपणे भूली जईए छीए अने अचानक तेनी जरूर पड़े त्यारे शोधाशोध करीए छीए। घरना माणसोने पूछीए छीए कि मारी आ वस्तु क्यां छे। અહીંયા હતી ને ક્યાં ગઈ? આપણે જ્યાં શોધીએ છીએ ત્યાં આપણને એવું યાદ રહી જાય છે કે વસ્તુ અહીં હતી, પણ ખરેખર તે વસ્તુ ત્યાં હતી જ નહીં. અને ત્યાં આપણે શોધાશોધ કર્યા કરીએ, પરિણામે વસ્તુ આપણને મળતી નથી. એટલે આપણે ઘરના માણસોને પણ પૂછીએ છીએ કે અહીંયા મેં મોકેલીને વસ્તુ ગઈ ક્યાં? ખરેખર તે વસ્તુ ત્યાં હતી જ નહીં, પણ આપણને એવું યાદ રહી જાય છે, ભ્રમણામાં ભૂલથી એવું યાદ રહી જાય છે. તેથી આપણું મન તે વસ્તુ ત્યાં જ શોધવા પ્રયત્ન કરે છે. આ એક પ્રકારની વિસ્મૃતિ છે. મનને આવું થઈ જાય છે, ભૂલી જવાય છે મનથી. આપણે ત્યાં ગામડામાં એ પણ કહેવત છે કે આ કાખમાં છોકરું અને આખા ગામમાં સુધી વળી. છોકરું બગલમાં જ હોય પણ આખા ગામમાં મારું છોકરું ક્યાં ગયું, મારું છોકરું ક્યાં ગયું શોધી વળે. અને જે ઘટના બને તેવી ઘટના આ પરમાત્માની બાબતમાં પણ જગતની અંદર થઈ રહેલી છે. પરમાત્મા આપણી અંદર જ છે, આપણી પાસે, સૌથી પાસે જો આપણી કોઈ હોય તો પરમાત્મા છે. પછી આપણા સગાઓ છે. સૌથી નજીકમાં નજીક કોઈ તત્વ હોય તો પરમાત્મ તત્વ છે, પણ એ પરમાત્મ તત્વ બ્રહ્મણાથી આપણને દૂર છે, આપણાથી ઘણું દૂર છે એવું લાગ્યા કરે છે. અને તેથી આપણું મન આપણી અંદર ડૂબકી મારવા પ્રયત્ન નથી કરતું. ધ્યાન દ્વારા આપણી જાતમાં આપણે ડૂબી જઈએ તો તે પરમાત્મ તત્વનો અનુભવ અવશ્ય થાય છે, પણ આપણા મનને એવું લાગતું જ નથી કે પરમાત્મ તત્વ આપણી અંદર છે. સૌથી પાસેમાં પાસે કોઈ તત્વ હોય તો પરમાત્મ તત્વ છે. એ પરમાત્મ તત્વ આપણને ભ્રમણાથી બહુ જ દૂર લાગે છે, એટલે આપણે બહાર એમને શોધવા પ્રયત્ન કરીએ છીએ. તીર્થોમાં જઈએ છીએ, મંદિરોમાં જઈએ છીએ, વન વગેરે જઈએ છીએ, એકાંતમાં જઈએ છીએ, ગુફામાં બેસીને પ્રયત્ન કરીએ છીએ શોધવા, પણ પરમાત્મ તત્વ તો બહાર દૂર શોધવાને બદલે જો આપણે અંદર શોધીએ તો તરત મળી જાય એમ છે. પણ આપણને ભ્રમણાથી, ભૂલથી આપણને એવો ખ્યાલ રહી ગયો છે કે પરમાત્મ તત્વ તો મંદિરમાં છે, એટલે મંદિરમાં જઈને રોજ આરતી ઉતારીએ, પૂજા કરીએ, પણ પરમાત્મ તત્વ મંદિરોમાં નથી, જંગલોમાં નથી, તીર્થોમાં નથી, આપણા શરીરની અંદર જ છે, સૌથી પાસેમાં પાસે છે એનો ખ્યાલ. કબીર સાહેબ કહે છે કે કોઈ ભેદી મળી જાય, કોઈ જાણકાર મળી જાય ત્યારે ખબર પડે છે. ભેદી લીજે સાથ, ભેદી એટલે કોઈ ગુરુ, જાણકાર ગુરુ, જેણે પરમાત્મ તત્વનો સાક્ષાત્કાર કર્યો છે, જેણે પરમાત્માના દર્શન કર્યા છે, તેવા મહાપુરુષ જો ભેટી જાય તો આપણને બહુ જ સ્પષ્ટ રીતે ખ્યાલ આવી જાય છે, આપણી ભૂલનો એકરાર આપણને થઈ જાય છે કે ભાઈ આપણે અંદર શોધવાને બદલે બહાર શોધીએ છીએ, એ મોટામાં મોટી ભૂલ છે. પરમાત્મ તત્વ શરીરની અંદર જ છે એવું અનુભવી મહાપુરુષ આપણને કહે છે ત્યારે આપણી આંખ ઉઘડે છે. એટલે કબીર સાહેબ કહે છે કે વસ્તુ કહીં ઢૂંઢે કહીં, વસ્તુ ક્યાં છે અને માણસ તેને શોધે છે ક્યાં. કિસ બિદ્ધ લાગે હાથ, કેવી રીતે તેના હાથમાં એ વસ્તુ આવે, એ વસ્તુ કદી એના હાથમાં આવતી નથી. કારણ કે તે વસ્તુ ત્યાં છે જ નહીં. માટે કોઈ, કબીર સાહેબ કહે છે કે કોઈ ભેદી મળી જાય, કોઈ અનુભવી મહાપુરુષ મળી જાય તો ખ્યાલ આવે છે કે પરમાત્મ તત્વ તો શરીરની અંદર જ છે, શરીરના હૃદય પ્રદેશમાં જ રહેલા છે, તેનો અનુભવ આપણે કરવો જોઈએ. કહે કબીર તબ પાઈએ, કબીર સાહેબ કહે છે તો જ તે પરમાત્મ તત્વની પ્રાપ્તિ આપણને થાય છે. એટલે આ સાખીમાં કબીર સાહેબે આપણને સીધો નિર્દોષ આપી દીધો છે. વૃથા પ્રયત્નો કરવાને બદલે સીધા જ આપણે પરમાત્માના દર્શન કરી શકીએ એવો એક રસ્તો આપણને ચીંધ્યો છે. ખોટા પ્રયત્નો ન કરીએ, ખોટી શક્તિ વેડફીએ નહીં અને આપણે પરમાત્મા તત્વનાની પ્રાપ્તિ કરી શકીએ, જેથી કોઈ સદગુરુના શરણમાં જઈને બેસી જવાની આપણને સલાહ મળી છે. ચાર ભુજા કે ભજન મેં, ચાર ભુજા કે ભજન મેં ભૂલી પરે સબ સંત, ચાર ભુજા કે ભજન મેં ભૂલી પરે સબ સંત, કબીરા સુમરે તાસુકો, કબીરા સુમરે તાસુકો, જાકે ભુજા અનંત, જાકે ભુજા અનંત. ચાર ભુજા કે ભજન મેં ભૂલી પરે સબ સંત, ચાર ભુજા કે ભજન મેં ભૂલી પરે સબ સંત, કબીરા સુમરે તાસુકો જાકે ભુજાય અનંત, જાકે ભુજાય અનંત, જાકે ભુજાય અનંત. આ સાખીમાં કબીર સાહેબ જે આપણે બહાર પરમાત્માને શોધવાની વૃથા મહેનત કરીએ છીએ તેના કરતાં એક બીજી જ વાત કરે છે કે આપણે ભૂલા પડ્યા છીએ એવું નથી, ઘણા મોટા મોટા સંતો પણ ભૂલા પડ્યા છે. સંતો પણ આપણી જેમ પરમાત્માને પોતાનાથી ઘણા દૂર સમજતા હોય તેમ બહાર શોધવા પ્રયત્ન કરે છે અને જુદી જુદી કલ્પનાઓ કરે છે. ભગવાનને ચાર હાથ છે, આપણે બે હાથ છે, માનવ માત્રને બે હાથ છે. ત્યારે જેમણે પરમાત્મ તત્વના દર્શન નથી થયા, જેમણે પરમાત્માનો અનુભવ કર્યો જ નથી, એવા સંતના લેબાસમાં નીકળેલા ઘણા માણસો પરમાત્માની કલ્પના લોકોની અંદર રજૂ કરે છે અને કહે છે કે પરમાત્માને તો ચાર હાથ છે. આ કલ્પના પણ બિન અનુભવી જીવની ગણાય. કલ્પના તો કલ્પના જ કહેવાય, મનનો એક તુક્કો ગણાય. પણ ખરેખર ભગવાનને કેટલા હાથ છે એ કોણ કહી શકે? વિષ્ણુ ભગવાનને ચાર હાથ છે એવી કલ્પના શાસ્ત્રમાં કરવામાં આવી છે. ચાર ભુજા કે ભજન મેં, એટલે વિષ્ણુના ચાર હાથ ગણાય. એ વિષ્ણુ ભગવાનના ચાર હાથ ગણાય એટલે ચાર ભુજા કે ભજન મેં, એનો અર્થ એમ થયો કે વિષ્ણુની ભક્તિ કરવા લોકો લાગી જાય છે, વિષ્ણુની ભક્તિ કરવા લોકો લાગી જાય છે. તે તેને જ ભગવાન સમજે છે, તેને જ પરાત્પર બ્રહ્મ સમજે છે. કબીર સાહેબ આપણું ધ્યાન દોરે છે કે આ પણ એક મોટી ભૂલ છે. ચાર ભુજા કે ભજન મેં ભૂલી પડે સબ સંત. મોટા મોટા સંતો પણ ભક્તિને માર્ગે આગળ વધી રહેલા હોય ત્યારે આવી વ્યર્થ કલ્પનાઓમાં સપડાઈ જાય છે અને વિષ્ણુને વિષ્ણુની ભક્તિ કરવા માંડી પડે છે. વિષ્ણુ ભગવાન જેને આપણે કહીએ છીએ તેના જે દેહ છે, તેનો જે દેહ છે, પંચમહાભૂતનો દેહ છે, તે પંચમહાભૂતના દેહની અંદર જે આત્મરામ છે તે ખરેખર તો પરમાત્મ તત્વ છે. વિષ્ણુના ચાર હાથ જે બાહ્ય રીતે આપણને કહેવામાં આવે છે તેવા ચાર હાથવાળું એ જે સ્વરૂપ શરીરનું જે છે, એ શરીરનું સ્વરૂપ એ ખરેખર ભગવાન નથી. એ શરીરનું સ્વરૂપ તો પરિવર્તનશીલ છે, નાશવંત છે, પણ એ સ્વરૂપની અંદર એક બીજું આત્મા સ્વરૂપ રહેલું છે જે અવિનાશી છે, જે અવિકારી છે, તે પરમાત્મા તત્વ છે. પણ આ સંતો પણ પેલી ખોટી કલ્પનાઓમાં સપડાઈ જાય છે અને એમાં ફસાઈ જાય છે અને વિષ્ણુની ભક્તિ કરવા માંડી પડે છે. તો કબીર સાહેબ લાલ બત્તી ધરે છે અને કહે છે કે ભાઈ, એવા બધા સંતો ભલે વિષ્ણુની ભક્તિ કરતા કબીરા સુમરે તાસુકો, કબીર તો કબીર જેવા સંત તો જેણે પરમાત્મ તત્વનો અનુભવ કર્યો છે, પરમાત્મ તત્વનો સાક્ષાત્કાર કર્યો છે, તે એવી ભક્તિમાં પડતા નથી. કબીરા સુમરે તાસુકો જાકે ભુજા અનંત, જેની ભુજા અનંત છે, ગણી શકાય એવી નથી, અનંત છે, અગણ્ય છે, અસંખ્ય છે. હજાર હાથવાળો આપણે કહીએ છીએ ભગવાન, તેના કરતાં પણ અનેક અનંત ભુજાવાળો એ પરમાત્મા છે, એનું વિરાટ સ્વરૂપ છે. તો સચરાચરમાં જે વ્યાપેલો તત્ ભગવાન છે, આ સૃષ્ટિની અંદર, એના સર્જનની અંદર જે સુષુપ્ત રીતે સમાઈ ગયેલો જે ભગવાન છે, તેના અનેક ઘણા સ્વરૂપો જે છે, અનંત ભુજાઓ પણ છે, અનંત પગ પણ છે, અનેક માથાઓ પણ છે. ભગવદ્ ગીતામાં 11મા અધ્યાયમાં આપણે એનું વર્ણન વાંચીએ છીએ, ત્યાં પણ એમને કહેવામાં આવે છે આપણને કે સહસ્ર શીર્ષા, હજારો માથાવાળો એ ભગવાન. તો જે વિષ્ણુની જે ભક્તિ જે છે, તે વિષ્ણુની ભક્તિ પંચમહાભૂતના દેહની અંદર જ સીમિત છે. પંચમહાભૂતનું જે શરીર જે છે, શરીરનું જે સ્વરૂપ છે, એ સ્વરૂપમાં સમાઈ જાય છે એ ભક્તિ. એટલે એ ભક્તિ માણસનો ઉદ્ધાર કરી શકતી નથી. કબીર સાહેબ આ પણ અંદર સૂચવી દે છે કે ઉદ્ધાર આત્માનો એવી ભક્તિથી થતો નથી. કબીરા સુમરે તાસુકો, આત્માનો ઉદ્ધાર તો કબીર સાહેબ જે રસ્તે ગયા છે, કબીર સાહેબ જેનું સ્મરણ કરે છે, અનંત ભુજાવાળા, અનંત માથાવાળા, અનેક ઘણા સ્વરૂપોવાળા જે વિરાટ ભગવાનનું જે સ્વરૂપ છે, વિશ્વ ચૈતન્ય જે છે, તેની જે તેનું જો સ્મરણ કરે, તેની જો ભક્તિ કરે તો જીવનો ઉદ્ધાર થાય. બાકી જીવનો ઉદ્ધાર નહીં થાય આવી વૃથા કલ્પનાઓ, આવી ખોટી કલ્પનાઓમાં માણસનું જીવન વ્યતીત થાય છે અને પરમાત્માનું દર્શન એને થતું નથી. એનું આખો જન્મરો ખોટો વેડફાઈ જાય છે. એટલે કબીર સાહેબ અહીં પણ આપણને આ સાખીમાં પણ સૂચવે છે કે ખરેખર પરમાત્માની ભક્તિ તમારે કરવી હોય તો એ અનંત ભુજાવાળી જે કલ્પના જે છે, અનંત માથાવાળી જે કલ્પના છે, એવા જે વિરાટ સ્વરૂપવાળા જે પરમાત્મા છે, તેની જ ભક્તિ આપણે કરવી જોઈએ, તેનું સ્મરણ આપણે કરવું જોઈએ. બાકી જે ચાર ભુજા કે ભજન મેં ભૂલી પરે સબ સંત, તો મોટા મોટા સાધુ સંતો પણ આ જગતની અંદર વિષ્ણુની ભક્તિમાં લાગી જાય છે. તો વિષ્ણુની ભક્તિનો અહીં વિરોધ નથી. વિષ્ણુ તત્વ જે કહેવામાં આવે તે વિષ્ણુ તત્વની અહીં એનો વિરોધ કરવામાં નથી આવ્યો. વિષ્ણુ વિષ એટલે પ્રવેશું, વિષ એટલે પ્રવેશું. સૃષ્ટિનો સર્જનહાર એના સર્જનની અંદર એવી રીતે પ્રવેશ પામ્યો અને એવી રીતે અંદર સંતાઈ ગયો કે તે કોઈને પછી જડતો જ નથી, તે વિષ્ણુ, તે જે સૌનું આકર્ષણ કરનારો વિષ્ણુ, તે જે વિષ્ણુ તત્વ જે છે, તે વિષ્ણુ તત્વ તો વ્યાપક છે, વિરાટ છે, અનંત ભુજાવાળું છે, અનંત હાથોવાળું છે, અનંત માથાવાળું છે, અનંત પગોવાળું છું, તેના સ્વરૂપનું વર્ણન થઈ શકે એવી સ્થિતિમાં નથી. એટલે વિષ્ણુ તત્વનો અહીં વિરોધ નથી. વિષ્ણુને જે શારીરિક કલ્પના કરીને જે શારીરિક સ્વરૂપ વિષ્ણુ જે છે, પંચમહાભૂતનું દેહનું, તે સ્વરૂપની જે ભક્તિ કરવામાં આવે છે તે ભક્તિની મર્યાદા અહીં કબીર સાહેબ સૂચવે છે કે એ ભક્તિથી જીવનો ઉદ્ધાર થતો નથી. એટલે જીવનો ઉદ્ધાર તો અનંત ભુજાવાળા જે પરમાત્મા તત્વ જે છે તેનું સ્મરણ કરવાથી, તેની ભક્તિ કરવાથી ઉદ્ધાર થાય છે. માલા તિલક પહેરી મન માના, લોગન રામ ખિલોના જાના. માલા તિલક પહેરી મન માના, લોગન રામ ખિલોના જાના. આ બે લીટી જે છે એને સાખી તો નથી કહેવાતી, પણ કબીર સાહેબનું એક પદ છે તેની બે શરૂઆતની ધ્રુવ પંક્તિ છે, જેને આપણે ટેક કહીએ છીએ ગુજરાતીમાં. એ પદ બહુ જાણીતું છે. આ બે લીટી પણ આપણને અધ્યાત્મ માર્ગે આગળ વધવામાં લાલબત્તી ધરે છે. જો આપણા મનની અંદર કંઈ કલ્પનાઓ હોય પરમાત્મા વિશેની, તો તે કલ્પનાઓ છોડીને અધ્યાત્મ માર્ગે જઈશું, આગળ પગલાં ભરીશું તો લાભ થશે. પણ જો કલ્પનાઓ મનની અંદર જેવી ને તેવી કરેલી હોય તે રહેવા દઈશું તો આપણે સારી રીતે ભક્તિ પણ નહીં કરી શકીશું, આગળ તો વધી શકીશું જ નહીં, બીજો લાભ પણ થશે નહીં, પણ ભક્તિ પણ બરાબર સારી રીતે કરી શકીશું નહીં. કબીર સાહેબ અહીં ભક્તિના સ્વરૂપમાં જે બગાડ થયો છે, ભક્તિ ધીમે ધીમે જે વેવલી બનતી ગઈ છે, તે ભક્તિ આત્મનો ઉદ્ધાર કરનારી નથી એવું કહેવા માગે છે. આત્માનો ઉદ્ધાર તો જે ભક્તિ પ્રેમમય છે, જેનું માત્ર પ્રેમનું સ્વરૂપ છે, તેવી જ ભક્તિ આત્માનો ઉદ્ધાર કરી શકે. આપણે ત્યાં નારદ મુનિનું ભક્તિ સૂત્ર છે, શાસ્ત્ર ગ્રંથ છે, તેમાં એની વ્યાખ્યા કરવામાં આવી છે. પ્રેમ સ્વરૂપા ભક્તિ હિ, ભક્તિનું પ્રેમનું સ્વરૂપ એ જ સાચે સાચ ભક્તિ કહેવાય. બાકી આપણે જે ભક્તિ અત્યારે કરીએ છીએ તે ભક્તિનું સાચું સ્વરૂપ નથી. એટલે કબીર સાહેબ મનમાની આપણે બધા કરીએ છીએ ભક્તિમાં, ભક્તિના નામે તે તરફ આંગળી ચીંધે છે, તો એ મનમાની આપણને આગળ લઈ જનારી નથી. લોકો મંદિરમાં તો મૂર્તિને ફૂલો ચઢાવે સ્વાભાવિક છે, સમજી શકાય એમ છે, માળા પહેરાવે એ પણ સમજી શકાય એમ છે, પણ એ માળા અને તિલક પોતે જાતે પણ કરીને જે આડંબર કરે છે તે આડંબર વિશે પણ ચેતવા જેવું છે. બાહ્યાચાર ભક્તિમાં ખૂબ વધી ગયેલા છે, દેખાવ ભક્તિમાં ખૂબ વધી ગયેલો છે. ખરેખર ભક્તિ હૃદય કરતું ન હોય, પણ ભક્તિ કરતા હોય દેખાવ કરવાની આ જગતને ટેવ પડી ગઈ છે. તો તે બાબતમાં પણ કબીર સાહેબ આપણને આ બે લીટીમાં કહે છે કે માલા તિલક પહેરી મનમાના, લોગન રામ ખીલો ના જાના. રામ જે સૃષ્ટિનો સર્જનહાર છે, સચરાચરમાં વ્યાપેલો છે રામ, જે આપણા શરીરની અંદર પણ આત્મ રામ તરીકે રહેલો છે, તેને જાણે રમકડું હોય એમ માનીને લોકો તેને નાચ નચાવે છે, કંઈક કપડાઓ પહેરાવે છે, કંઈક રંગરોગાન કરે છે, કંઈક તિલક કરે છે, કંઈ માળા પહેરાવે છે, કંઈ અત્તર છાંટે છે, આવું બધું પણ કરે છે. જાણે એ રામ એ લોકોનું રમકડું હોય તેમ એ રામની દશા એ લોકો કરે છે. ખરેખર રામ એવું તત્વ નથી, રામ એવું તત્વ નથી. રામ એટલે આપણા શરીરમાં રહેલો આત્મ રામ, એ જ સૃષ્ટિનો સર્જનહાર છે. એ સૃષ્ટિનો સર્જનહાર આપણા જીવનને ઉજળું બનાવી શકે એવી સ્થિતિમાં છે, એટલે એ રામ તરફ આપણું ધ્યાન જવું જોઈએ, એ રામની આપણે ભક્તિ કરવી જોઈએ, તો આત્માનું કલ્યાણ થાય. કબીર સાહેબે આત્માનું અનુસંધાન કરાવે તે જ ભક્તિ એવું જે શંકરાચાર્યનું વિધાન છે તેને બરાબર ટેકો આપ્યો છે. ભગવાન શંકરાચાર્યે વિવેક ચૂડામણિ ગ્રંથમાં આત્માનું સંધાનમ ભક્તિ હિ એવી વ્યાખ્યા કરી છે. આત્માનું અનુસંધાન કરાવે તે જ ભક્તિ એવું એમણે કહેલું છે, તે બિલકુલ સાચી વાત છે. તો કબીર સાહેબે અહીંયા આપણને આ બે લીટીમાં માળા તિરક પહેરીને જે આપણે બાહ્ય દેખાવ કરીએ છીએ તેને બદલે આપણે એવો દેખાવ કરવાનું માંડવાળ કરીએ અને આત્માનું અનુસંધાન કરાવે તે જ ભક્તિ કરવા પ્રયત્ન કરીએ એવી ઈચ્છા વ્યક્ત કરી છે.